તારીખ 23/4/1992 શ્રી સમયસાર કળશ ટીકા શ્લોક 20 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 17 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
અત્યારે જે પોતાના સ્વાનુભવની વાત કરે છે, આજે એવો જે મોક્ષ સાધન અથવા સાધનની સિદ્ધિ કયા સાધનથી છે એ સ્પષ્ટ કથમપી સમુપાત ત્રિત્વમપિ એકતાયા અપતિતમિદમ આત્મજ્યોતિ ઉચ્છદ ગચ્છદમ સતતમ અનુભવામો અનુચૈતન્યચિન્ન નખલુ નખલુ યસ્માત અન્યથા સાધ્ય સિદ્ધિ ખંડાન વૈશ્વિત ઇદમ આત્મજ્યોતિ સતતમ અનુભવામો પ્રગટ આત્મજ્યોતિને અર્થાત ચૈતન્ય પ્રકાશને નિરંતર પ્રત્યક્ષપણે અમે આસ્વાદીએ છીએ. આસ્વાનુભવની વાત કરી આપતા છીએ, અમે પ્રત્યક્ષપણે આસ્વાદન કરીએ છીએ અથવા અનુભવ કરીએ છીએ. અનુભવામાં અમે નિરંતર સતતપણે પ્રગટપણે આત્મજ્યોતિ પ્રગટ એવી આત્મજ્યોતિ ચૈતન્ય પ્રકાશનો નિરંતર અનુભવ કરી રહ્યા છીએ. આ અમારું જીવન છે, આ અમારું પરિણામ છે. પંચ મહાવ્રતને પાળીએ છીએ એમ નથી, છીએ એટલે અમે સદાય પંચમાવ્રતને પાળીએ છીએ, 28 મૌગુણને પાળીએ છીએ. પાળતા હોવા છતાં, મહાવ્રતાદિનું પાલન કરતા હોવા છતાં એ ગૌણ છે અને સ્વાનુભવ છે એટલે મુખ્યની વાત કરે છે. અથવા જે મુનિદશા યોગ્ય ચિનોક્ત વ્યવહાર, મુનિદશાને યોગ્ય એવો જે જૈનેન્દ્રદેવે કહેલો યોગ્ય વ્યવહાર, એ વ્યવહાર સંબંધીના રાગના પરિણામ છે. એ પરિણામથી પણ અમે ભિન્નપણે પડીને સ્વાનુભવ કરીએ છીએ. એ પરિણામમાં એકત્વ કરીને એનો અનુભવ અમે કરતા એમ છે. એટલા માટે એને લીધા કે એનાથી તો અમારો આત્મા જુદો છે અને અમારો આત્મા જુદો હોવાથી જુદા એવા વ્યવહારના પરિણામથી અમે ઉદાસ છીએ. ખરેખર ભિન્ન હોય એનાથી ઉદાસ રહીએ. માણસ તમે શું કરો છો અને મારે શું કામ, કેમ કે તમારે ને મારે જુદાઈ છે, જેની સાથે જુદાઈ છે એની ઉપેક્ષા અને ઉદાસીનતા આત્માના ચૈતન્ય ગુણના પ્રકાશને સ્વસંવેદનપણે પ્રકાશ નો અર્થ પ્રકાશ શક્તિ નો અર્થ હોવી જોઈએ છે. સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ, સુતાલી શક્તિમાં બાર શક્તિ. આત્મજ્યોતિને અર્થાત ચૈતન્ય પ્રકાશને નિરંતર પ્રત્યક્ષપણે એમને આસ્વાદીએ છીએ. જ્યાં જ્યાં અનુભવની વાત આવે છે ત્યાં રાજને જોઈએ પ્રત્યક્ષ શબ્દ લીધો છે. પ્રગટ જે પરિણમન છે જેમાં જ્ઞાન વેદન છે, એનું જે પ્રગટ પરિણમન છે એમાં વેદનમાં પ્રત્યક્ષ પરોક્ષતા કેવી રીતે હોય? જ્ઞાન પોતે પોતાને વેદે છે એમાં પોતે પોતાને વેદે એમાં પરોક્ષતા કેવી રીતે હોય? અને જે આ પ્રત્યક્ષપણું હોય ત્યાં અપ્રતીતિ હોય કેવી રીતે બને? કોઈ ઇન્દ્રિય પ્રત્યક્ષ હોય તો એમ કે ભાઈ નજર નજર ન જોયું છે, કામનું કામ ન સાંભળ્યું છે, એટલે એમાં મને કઈ કોઈ એમ કે ના ના તમારે સાંભળેલી વાત છે, વાત કઈક બીજી રીતે છે, એવું રહેતું નથી. મને પ્રત્યક્ષ પણ એમ કહ્યું છે માટે એમાં શંકા નહીં, કોઈ સવાલ રહેતો નથી. પ્રત્યક્ષપણું પ્રતીતિનું જબરજસ્ત કારણ છે, અનન્ય કારણ છે. સ્વરૂપ પ્રત્યક્ષપણું એ સ્વરૂપ પ્રતીતિનું અસાધારણ અનન્ય કારણ છે. પ્રતીતિ ઉપજે જ ઉપજે, ન ઉપજે એવું બને પ્રત્યક્ષપણું. અને જ્યાં પ્રતીતિ ઉપજે ત્યાં રુચિ અનુયાયી પુરુષાર્થ હોવાથી પ્રતીતિ તો રુચિને જ ફરી જાય છે. રુચિ અનુયાયી જેવી છે એટલે પુરુષાર્થની ઉત્પત્તિ નું મૂળ પર પ્રત્યક્ષપણામાં જાય છે. પુરુષાર્થની ઉત્પત્તિનું મૂળ પ્રત્યક્ષપણામાં જાય. અને આખા મોક્ષ માર્ગનો આધાર અથવા સાધ્ય એવા મોક્ષનું જે સાધન એમાં પુરુષાર્થ જ પ્રધાન છે. જે અંતર્મુખી પુરુષાર્થથી પરિપૂર્ણ નિર્દોષતા એવું મોક્ષ પદ સદાય છે એ પુરુષાર્થમાં મુખ્ય છે. એના સાધનમાં પુરુષાર્થ મુખ્ય છે અને એ પુરુષાર્થનું મૂળ પ્રત્યક્ષ પ્રમાણમાં છે. સતતમ અનુભવસ્વી અનુભવતી એવું નથી લીધું, અનુભવામાં લીધું છે. એટલે પોતે ફર્સ્ટ પર્સન આવે છે, વ્યાકરણની દ્રષ્ટિએ પહેલો પુરુષમાં આવે છે. પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, એક વચન, દ્વિવચન અને બહુવચન. સંસ્કૃત વ્યાકરણમાં એક પદ વધારે છે બીજા બીજી ભાષા કરતા. પ્રત્યક્ષતા અસર ઉપજાવવા માટે એક અસાધારણ પરિસ્થિતિ ઊભી કરે છે. કોઈ પણ બનાવ, એ બનાવની જે અસર હોય એ બનાવ પ્રત્યક્ષ હોય ને પરોક્ષ હોય તો મોટો ફેર પડી જાય. મોઢામાં કોઈ ગાળ દે અને કોઈ એમ કીધું કે તમને એને ગાળ દે દીધી, મેં સાંભળ્યું કે હું તમને કહું છું કે એને તમને ગાળ દે દીધી, એની અસર એટલી ન આવે. તો મોઢે કોઈ ચોપડા રહે રોવાળા ઉભા થઈ જાય. રૂવાડે રૂવાડે વ્યાપી જાય ને. હે હે, તમે મને આમ કીધું આમ થઈ જાય, આપણી વાત હોય તો આપણે વારો આવે પ્રત્યક્ષ એકદમ વેગને ઉત્પન્ન કરે છે, પુરુષાર્થને ઉત્પન્ન કરે છે, એટલી બધી અસર આવે છે. અંતર્મુખી પુરુષાર્થનો વેગ વર્તમાન વર્ગથી જ્ઞાન વેદનની પર્યાયમાં જે અનુભવાંશ છે એમાં પ્રત્યક્ષણ છે. અને આત્મા સકળ પ્રત્યક્ષ છે, પ્રભાવે કરીને સહજ સકળ પ્રત્યક્ષ છે, પરિપૂર્ણ પ્રત્યક્ષ છે. એની પ્રતીતિ થઈને બળ ઉપજે છે, એટલે સિદ્ધ સ્વભાવનું અવલંબન એ પુરુષાર્થને આવે છે. બળ ઉપજવામાં આ આખી ચેનલ છે. પુરુષાર્થનું બળ સહજપણે ઉત્પન્ન થઈ જવામાં, કરવું ન પડે, ઉત્પન્ન થઈ જવામાં પ્રત્યક્ષપણા દ્વારા જે સહજ પ્રત્યક્ષ સ્વભાવનું આધાર મળી જાય છે, અવલંબન આવી જાય છે, પ્રકૃતિને સહિતનું બળ ઉત્પન્ન થઈ જાય છે. આ પ્રકારે પુરુષાર્થ છે. એ બધો વિષય અમે પ્રત્યક્ષપણે આત્મજ્યોતિને, ચૈતન્ય પ્રકાશને પ્રત્યક્ષપણે અનુભવીએ છીએ, એમાં એ બધું આવી જાય છે. એટલું કહેતા બધું અંદરનું આવી જાય છે. એવી છે આત્મજ્યોતિ. કથમપી સમુપાત ત્રિત્વમ અપી એકતાયા અપતિતમ. કથમપી એટલે વ્યવહાર દ્રષ્ટિથી, કોઈ એક દ્રષ્ટિથી. કથમ નો અર્થ થાય છે કોઈ એક દ્રષ્ટિથી. અહીંયા કોઈ એક દ્રષ્ટિ એટલે વ્યવહાર દ્રષ્ટિથી સમુપાત ત્રિત્વમ ગ્રહણ કર્યા છે. ત્રણ ભેદ જેણે લક્ષ્મીનાને ચારિત્ર લીધો ને, એ પ્રગટ છે આત્મજ્યોતિ. એમાં શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર છે. તો વ્યવહાર દ્રષ્ટિ એ ત્રણ ભેદ એને ગ્રહણ કર્યા છે, તો પણ એકતાયા અપતિતમ, તો પણ એકપણાથી અપતિત થયેલી છે. એકપણું છોડ્યું નથી જેને. એકપણું કહો કે શુદ્ધપણું કહો, અને અનેકપણું કહો એટલે અશુદ્ધપણું થઈ ગયું. બસ મિચક ન મિચક લઈ ગયું. તો પણ જેણે પોતાના એકત્વની શુદ્ધતાનો ત્યાગ કર્યો નથી. આરાધનાની સાધનાની પર્યાયમાં દર્શન જ્ઞાન ચારિત્રના ત્રણ ભેદ હોવા છતાં પણ ખરેખર જે ત્રણેયના એકત્વ રૂપ ભાવ રૂપે વર્તી રહ્યું છે એવું એ સાધનાનું પરિણામ છે એમ કહે છે. તો પણ શુદ્ધપણાથી પડતી નથી. મળી કેવી છે આત્મજ્યોતિ? ઉદગચ્છત પ્રકાશરૂપ પરિણમે છે. ઉદગચ્છત પ્રકાશરૂપ પરિણમે છે. એ અંધારારૂપ નથી. કેટલાક લોકો એમ માને છે કે જાણ્યાનું ઘેર છે, આના કરતા કઈ ન જાણીએ ને તો સારું. અજ્ઞાન જેવું આશીર્વાદ નહીં એમ કે. જેમ વધારે જાણે એમ વધારે દુઃખી થાય એમ કે. માટે અજ્ઞાન આપણે સારું, ન જણાય તે સારું. પણ અજ્ઞાન કદી આશીર્વાદ રૂપ હોય શકે નહીં. એટલે એમ કહેવાય. કે જે મોક્ષ માર્ગની અવસ્થા છે એ પ્રકાશરૂપ જ્ઞાનના પ્રકાશરૂપ અવસ્થા છે, એમાં જ્ઞાનના અજવાળા પથરાયેલા છે. આ બધીના જ્ઞાનના અજવાળા એમાં પથરાયેલા છે, એવું એ મોક્ષ માર્ગ છે, પ્રકાશરૂપ મોક્ષ માર્ગ છે. પ્રત્યક્ષમાં તો સવાલ જ નથી, પ્રત્યક્ષ પણ પોતે જ જ્ઞાનનું પ્રત્યક્ષ પણ પોતે જ અંધકારના અનઅવકાશ સ્વરૂપે છે. એમાં કોઈ અંધકારનો અવકાશ છે નહીં, જેમ સૂર્યમાં અંધકારનો શું અવકાશ હોય? આત્મા જ્ઞાનનો સૂર્ય છે, અને એ સૂર્યનો પ્રકાશ મોક્ષ માર્ગની અંદર સ્પષ્ટ છે. એક સીધો પ્રશ્ન વિચારવામાં આવે, વર્તમાન માણસના જીવન પર ઉઠેલો પ્રશ્ન લઈએ, કે અત્યારે માણસોને શાંતિ કેમ નથી અને ટેન્શનમાં કેમ જીવે છે? આ તો એક આમ સમાજનો બહુ સામાન્ય પ્રશ્ન છે. માણસને કેમ શાંતિ નહીં હોય? ટેન્શન ટેન્શન ટેન્શન, એનું કારણ શું? શાંતિનું શું કારણ છે? એને સમાધાન ક્યાંય થતું નથી. અનેક ઈચ્છાઓ થાય છે, ઈચ્છાઓ પાર પડતી નથી, પછી એને શાંતિ રહે ક્યાંથી? એને ટેન્શન ના આવે તો થાય છે, એનું શું કારણ? કે વસ્તુ સ્થિતિ શું છે, પદાર્થનું સ્વરૂપ શું છે, મારે જે કાર્ય કરવું છે એ કાર્ય કરવાની મારા કાર્યની મર્યાદાનું ક્ષેત્ર કેટલું ને કેવું મર્યાદિત છે? મારું કાર્યક્ષેત્ર કેટલું, કાર્યક્ષેત્રની મર્યાદા હું સમજતો ન હોઉં અને ન કરી શકું એ અશક્યને શક્ય કરવા નથી તો શું થાય? અશાંતિ ને કાંઈ કાંઈ સમાવે, બીજું કાંઈ તણાવ ઉભો થાય. એવું જે વસ્તુ સ્વરૂપનું જ્ઞાન છે, કે એવા પ્રકાશરૂપ છે કે જે આત્માની શાંતિને લઈને આવે છે, આત્માની શાંતિ જન્મે છે એ પ્રકાશથી, આત્માની જ્ઞાનના પ્રકાશથી આત્માની શાંતિ જન્મે છે. આમ જેની જિંદગીનો ધ્રુવ કાંઠો આત્મશાંતિ છે, તેને ભલે નિર્ધન અવસ્થા હો, તે ભલે એકાકી હો, એકાકી એટલે શું છે, સમાજની અંદર કોઈ એની પડખે ન હોય, કઈ તો કોઈ બોલાવશે નહીં એવી ખબર પડે, ત્યાં બધું ચૂકી જાય છે, આપણને કોઈ બોલાવશે નહીં, હે એવું ચૂકી છે, આપણું આપણે લોલમાં લોલ કરવા માંડો, બધાને હારે તો રહેવાય. પછી જેને આ જેને ધ્રુવ કાંટો એટલે ધ્યેય બદલાતો નથી ને, જેને ધ્રુવ કાંટો બદલાતો નથી, ધ્યેય બદલાતો નથી, જેની જિંદગીનું ધ્યેય આત્મશાંતિ છે, એની ભલે નિર્જન અવસ્થા હોય, એ ભલે એકાકી હોય, એને કોઈ વાંધો નથી. પણ એની આત્મશાંતિ છે, એ એની તૃપ્તિ છે, એના આત્માને એ તૃપ્તિ રૂપે છે. અને સદગતિનું સિદ્ધગતિનું કારણ છે. વર્તમાનમાં પણ શાંતિ અને ભાવિમાં પણ સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન અનંત જ્ઞાન એ ફળ છે. પ્રકાશરૂપ પરિણમે છે, આત્મજ્યોતિ છે એ પ્રકાશરૂપે પરિણમે છે, શાંતિને લઈને પરિણમે છે. તૃપ્ત તૃપ્ત છે, આત્મ શાંતિને લીધે એ તૃપ્ત છે. વળી કેવી છે આત્મજ્યોતિ? અચ્છમ નિર્મળ છે, ભાવની કોઈ મલિનતા એમાં નિર્મળ છે એમ કહો કે પવિત્ર છે એમ કહો, જેમાં કોઈ ભાવ મલિનતા નથી. એ નિર્મળ પરિણમન છે, મળ રહિત નિર્મળ પરિણમન છે. એટલે મળ રહિત પરિણમન છે. મળી કેવી છે? કે અનંત ચૈતન્ય ચિંતન અતિ ઘણું જ્ઞાન છે લક્ષણ જેનું એવી છે, જેની અંદર પ્રદેશે પ્રદેશે ઠાસી ઠાસીને જ્ઞાન ભરેલું છે. એટલું ઠાસી ઠાસીને એ જ્ઞાન ભરેલું છે કે આત્માના અસંખ્ય પ્રદેશેથી સતતપણે તે ઉભરાઈને બહાર આવી રહેલું છે. આયાત કરે છે અસંખ્ય પ્રદેશો, ઉભરાઈને બહાર આવે છે. અંદર માતો નથી, હમાતો નથી, એટલે બહાર આવે છે. અને છતાં અક્ષય પાત્ર હોવાથી એમાંથી કઈ ઘટતું નથી, એક અંશ માત્ર પણ એની અંદર ઘટતું નથી. એવું અક્ષય પાત્ર છે. એવી પોતાની હયાતીને અનંત ચૈતન્ય ચિહ્નથી વેગવી, એનું નામ આત્માનું અભેદ જ્ઞાન છે. પોતે અનંત ચૈતન્ય ચિહ્નથી જ્ઞાનમયપણે હોવાને લીધે, કેવો જ્ઞાનમયપણે હોવાને લીધે પોતાની હયાતી જ્ઞાનમયપણે વેદવી, એ પોતાનું અભેદ જ્ઞાન છે. અને પરની અપેક્ષા એ તે ભેદ જ્ઞાન છે. અને જન્મ મરણના નાશનું એ અમોઘ ઔષધ છે. જન્મ મરણનો નાશ કરવાનું એ અમોઘ ઔષધ છે. જ્યાં જન્મ મરણના દુઃખનો નાશ થયો, કહેવાની જરૂર નથી કે કોઈ પણ દુઃખ પછી રહેતા નથી. જેને જન્મ નથી, મરણ નથી, એને બીજું કયું દુઃખ પણ? કારણ કે બીજા બધા દુઃખ એના પેટામાં છે. જે જન્મ આવી પછી કોઈ જગ્યાએ એને તકલીફ થાય ને દુઃખ થાય, અને વધુમાં વધુ મરણનું દુઃખ થાય, પ્રાણ છૂટવાનું. જન્મ મરણ નથી તો વચ્ચેના કોઈ દુઃખ નથી. શ્રી ગુરુ એ રસ્તો સહેલો કરેલો છે, આટલો સહેલો રસ્તો છે. એટલું તમે જ્ઞાન મળ્યું પણ અથવા પ્રત્યક્ષ પ્રવાહ ચાલુ છે જ્ઞાન, એવું નથી કે ક્યાંય તૂટે છે. જ્ઞાનનો પ્રવાહ ક્યાંય તૂટતો હોય તો બતાવો, તૂટે છે ક્યાંય? અરે તોડવો હોય તો ન તૂટે, કરી દો બંધ. લો એક સેકન્ડ માટે જ્ઞાનને જાણવાનું બંધ કરી દો, જ્ઞાનનું જાણવાનું કરો બંધ. થાય થઈ જાય, માણસ ઊંઘી જાય તો, બેભાન થઈ જાય તો, ભાનમાં આવ્યા પછી શું કહે? હું બેભાન થઈ ગયો તો શું કહે? ક્યાંથી ખબર પડી હું બેભાન થઈ ગયો? વ્યભાન થયો તો પણ તે હું જ હતો, એમ ક્યાંથી ખબર પડે? કે વ્યભાનપણાનું જ્ઞાન પણ એ જ્ઞાન છે. માટે આત્માનું જે જ્ઞાનમય પણ છે એ એવું ટંકોત કિરણ છે કે એક વાર ભૂસાડવું હોય તો ભૂસાડી શકાય, બહુ ટાંકણાથી કૂતરું હોય ભૂસાડી ન શકાય, લખેલું હોય ગમે એવા ગમે એ પ્રવાહીથી લખેલું હોય તો ભૂસાડી શકાય, કૂતરેલું ભૂસાડી શકાય આવી ટંકોત કિરણ નાયક છે. કેવો જ્ઞાયક છે આત્મા? ટંકોત કિરણ જ્ઞાયક છે. એટલે એમ કીધું કે અતિ ઘણું જ્ઞાન છે અનંત ચૈતન્ય ચિન્નમ. હું મારી આત્મજ્યોતિને અનુભવું છું કે જે અનંત ચૈતન્ય ચિન્હ વાળી છે. કોઈ આશંકા કરે છે કે અનુભવને બહુ દ્રઢ કર્યો, આમાં તો તમે અનુભવની બહુ પ્રશંસા કરી, અનુભવને બહુ દ્રઢ કર્યો, આ માટે આટલું બધું અનુભવનું તમે મહિમા કરો છો, પ્રશંસા કરો છો, દ્રઢ કરો છો. જન્મ મરણના નાશનું કારણ મોક્ષ જે છે એનું એ અનન્ય કારણ છે. અનુભવ વિના મોક્ષ નથી, આત્માનુભવ વિના મોક્ષ
છતાં
એમ જ થયા કરે એટલું ફાંસી ફાંસી ને પ્રદેશે પ્રદેશે. પ્રદેશ તો કેટલો છે? એક રજકણ જગ્યા રોકે એટલો પ્રદેશ છે. જ્ઞાન કેટલું ત્યાં? અનંત ચેતન છે, અનંત જ્ઞાન છે, એટલું જ્ઞાન. એવો જ્ઞાનનો નિવેડ પિંડ એ રે આત્મા. પ્રત્યક્ષતા વડે એની પ્રતીત કરવી, બાકીનું કામ બધું આપો આપ છે. પુરુષાર્થને જગાડવો પડતો ઉછળીને બહાર આવે, પુરુષાર્થ છે એ ઠેકડો મારે, ફલાંગ મારે આત્મા ઉપર. અરે હું આવો છું, સાક્ષાત પરમેશ્વર હું છું, એવું જોર આવે. એનું જે બળ છે એ બળને સાતમી નારકીની વેદના રોકી શકતી નથી. સાતમી નારકીની તીવ્રતમ વેદના છે કે આવી કોઈ વેદના નથી, એનું ઉલ્લંઘન કરી જાય છે. આ સ્વસંવેદનનો આવિર્ભાવ થાય છે જે આત્મબળથી થાય છે, જે આત્મપ્રતીતિપૂર્વકના આત્મબળથી થાય છે, અને જે પ્રત્યક્ષપણાના આધારે એ બધું આખું ઊભું થયું છે. એને નારકીની વેદના રોકી શકે નહીં. એ નારકીની વેદનાનું ઉલ્લંઘન કરીને એ ક્ષણ માટે તો એ નારકીમાં નથી, સિદ્ધપદમાં છે. જે ક્ષણે અનુભવમાં છે તે ક્ષણમાં જ્ઞાની સિદ્ધપદમાં છે. ખબર નથી નારકીની વેદનાની, એને ખબર જ નથી. કેમ કે ઉપયોગ બીજો એક બે એક સાથે બેને વિષય જ ન કરી શકે. વેદના ઉપર ઉપયોગ છે ત્યાં સુધી વેદનાનો અનુભવ છે, અભ્યાસ કરી. ઉપયોગ છૂટ્યો એટલે સંબંધ છૂટ્યો, ઉપયોગ છૂટ્યો એટલે સંબંધ છૂટ્યો, સંપર્ક છૂટી ગયો. વેદનામાંથી એબસન્ટ થઈ ગયો, ગેરહાજર અનુપસ્થિત છે, છે જ નહીં વેદના માટે. એ જન્મ મરણના નાશનું કારણ છે. બહુ અનુભવ દ્રઢ કર્યો આપે. રાજમલજીએ પ્રશ્ન ઉઠાવ્યો છે આચાર્ય ભગવાન પાસે, પ્રભુ આપે બહુ અનુભવ ને દ્રઢ કર્યો, મારે બહુ દ્રઢ કરો છો, આપ ઘણી પ્રશંસા કરો છો. તે જ કહે છે કે યસ્માત કારણ કે, યસ્માત એટલે કારણ કે, અન્યથા સાધ્ય સિદ્ધિ ન ખલું ન ખલું, કારણ કે અન્ય પ્રકારે સ્વરૂપની પ્રાપ્તિ નથી થતી, નથી થતી. બે વખત લઈ લીધું, એક વખત નહીં પણ બે વખત. કાંઈક તો બીજો પ્રકાર હશે કે નહીં, થોડોક તો બીજો પ્રકાર લીધો કે નહીં, નથી નથી ભાઈ કીધું તમે નથી. હું ક્યાંય વચ્ચે કોઈને આવવા દે એમ નથી, અનુભવની વચ્ચે કોઈને આની મદદથી અનુભવ છો, આની મદદથી અનુભવ છો. થોડોક રાગ મંદ કર્યો તો એટલે અનુભવ થયો, અથવા આવો શુભ રાગ ઊંચો થયો માટે અનુભવ થયો, આત્માનો વિકલ્પ કર્યો માટે અનુભવ થયો, પૂર્વ પર્યાય આવી હતી માટે અનુભવ થયો, કે કઈ વાતમાં માન્ય અનુભવ વખતનો વેગ છે. તેના તે વખતના સ્વતંત્ર ષટકારકોથી સંપન્ન છે. જે પોતે સંપન્ન ન હોય બીજાની મદદ લે. વસ્તુ નું સ્વરૂપ છે જ નથી કરતા, ચાલી છે અત્યારે જે આ સંસારનો પર્યાય છે એ જ સિદ્ધ નહીં થાય. જો સત્કાર સુધી પર્યાય સ્વતંત્ર છે ન આવે તો આત્માના મૂળ સ્વભાવ તો સંસાર રહી જ છે, સંસારના અભાવ સ્વભાવ છે. આત્મા જે સ્વરૂપ છે તે બિલકુલ વિરુદ્ધ પર્યાય છે. આત્માને આધીન હોય તો થાય, શું કરવા આત્મા થવા દે, અને પછી એમાં દુઃખી થાય છે, સંસારમાં દુઃખી થાય છે. સ્વર્ગને ત્રિકાળી ઉપાદાનને આધીન હોય તો કોઈને એક સમય સંસાર ન રહે. આ અનંતકાળ જે સમય, અનંત સમયનો સંસાર છે. અન્ય પ્રકારે બીજી કોઈ રીતે સાધ્યની સિદ્ધિ નથી. કથમપિ હિ લભન્તે ભેદ વિજ્ઞાન મૂલાં પ્રચલિતમ અનુભૂતિં યે સ્વતો વા અન્યતો વા પ્રતિફલ નિમગ્ન અનંત અનંત ભાવ સ્વભાવ મુકુરમત અધિકારા સંતતમ શિષ્ટ એવ ખંડાન્વય શંકર યે અનુભૂતિમ લભંતે. યે એટલે જે કોઈ નિકટ સંસારી જીવ છે, જેને સંસાર હવે પૂરો થવા આવ્યો છે, જે હવે સંસારમાં રજળવાનો નથી એવો કોઈ જીવ છે, મુક્તિના કિનારે આવેલો, જે કોઈ નિકટ સંસારી જીવ અનુભૂતિ અર્થાત શુદ્ધ જીવ વસ્તુનો આસ્વાદ પામે છે, એ અનુભૂતિ લભંતે. જે કોઈ નિકટ સંસારી જીવ સંસારનો છેડો નિકટ છે જેને, તે અનુભૂતિને અર્થાત શુદ્ધ જીવ વસ્તુનો અનુભવ કરે છે, આસ્વાદ પામે છે. કોણ અનુભવમાં આવે? કે જેનો સંસાર ખલાસ થવા આવ્યો છે તે અનુભવમાં આવે, અથવા તો જે અનુભવમાં આવ્યો એનો સંસાર હવે ખલાસ, હવે એને સંસાર નથી લાગતો. એવી છે અનુભૂતિ. એનું મૂળ શું છે? આવો જે શુદ્ધ જી વસ્તુનો અનુભવ આસ્વાદ, એનું મૂળ શું? કે ભેદ વિજ્ઞાન મૂલાન, બીજું કોઈ ન લીધું કારણ, કોઈ કારણ લીધું
નહીં,
એક ભેદ વિજ્ઞાન. ભેદ વિજ્ઞાન સિવાય બીજી કોઈ વિધિ નથી. સ્વરૂપ પ્રાપ્તિની વિધિ ભેદ વિજ્ઞાન સિવાય બીજી કોઈ નથી. આના ઉપર જે બનાસીના જે પદ લીધું છે નો પદ આપ સંભાળત કે ગુરુ કે મુખ કી વાણી. કોઈ પત્ર પોતાના સ્વરૂપને સંભાળે છે, નિસર્ગ છે. કે ગુરુ કે મુખ કી સુની વાણી, કોઈ ગુરુ મુખથી વાણી સાંભળી. ભેદ વિજ્ઞાન જગ્યો જીન કે પ્રગતિ સુર વેગ કલાર સભાની. એને વેદ વિજ્ઞાન જેને પ્રગટ થયું અને સ્વપર વિવેકની જ્ઞાન શક્તિ જેને પ્રગટ થયું. ભાવ અનંત ભયે પ્રતિબિંબિત જીવન મોક્ષ દશા થયરાની. તે નર દર્પણ જ્યો અવિકાર રહે છે રૂપ સદા સદાની. મુકરવત અવિકાર આ સંસ્કૃતમાં પ્રતિબિંબ પડે, કાદવ નું પ્રતિબિંબ પડે તો અરીસામાં ગંદકી થાય કે ન થાય? આખો એવો દેખાતો હોય તો અરીસો તો અરીસા જ રહીએ છે. અવિકાર રહેવાનું એનો સ્વભાવ. જ્ઞાનમાં પણ અવિકાર જ્ઞાન પણ રહેવું એ જ્ઞાનનો સ્વભાવ. ભાવ અનંત ભય પ્રતિબિંબિત. તે મહાત્માઓને જીવન મુક્ત અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે. તેમના નિર્મળ દર્પણ જેવા સ્વચ્છ આત્મામાં અનંત ભાવ ઝળકે છે, પરંતુ તેનાથી કાંઈ વિકાર થતો નથી. ગમે તે દેખાય જ્ઞાનમાં એથી એને વિકાર થતો નથી. તું સદા આનંદમાં મસ્ત રહે છે. રહે સ્થિર રૂપ સદા સુખદાની. સુખદાની દશા છે. જીવન મુક્ત, જીવંત મોક્ષ, મોક્ષ જીવન મુક્ત દશા પ્રાપ્ત થઈ ગઈ. સદેહ છે, અસંવેદનનું કારણ થાય અથવા નિર્વિકલ્પ સસંવેદન રૂપે પ્રત્યક્ષ અનુભવ દશા થાય એ દશા ભેદ વિજ્ઞાનના ફળ સ્વરૂપે ઉત્પન્ન થયેલી ભેદ વિજ્ઞાનનું ફળ આવ્યું છે પરિપાક આવ્યો એવી છે અનુભૂતિ કે સ્વસ્વરૂપ પર સ્વરૂપને દ્વિધા કરવું એવું જે જાણપણ એવું જે વિજ્ઞાન એવું જે સાયન્સ કે સ્વને સ્વસ્વરૂપે જાણે ને પરને પર સ્વરૂપે જાણે એવું જે વિજ્ઞાન અથવા જાણપણ તે જ છે મૂળ એટલે સર્વસ્વ જેનું એવી છે એટલે કે એમાંથી આ અનુભૂતિ ઉત્પન્ન સ્વને સ્વ જાણતા અને પરને પર જાણતા એમ સ્વ પરનો ભેદ પડવાથી અનુભૂતિ ઉત્પન્ન થઈ છે કેમ કે એ પહેલા પરને સ્વ જાણતો હતો પરને સ્વ જાણતો હતો એને અનુભૂતિ થવા દે એમ ન હતો કેમ કે અનુભૂતિ તો સ્વમાં એકત્વ રૂપ છે એ પરથી વિભક્ત રૂપ છે પરથી ભિન્ન પડવાનો પ્રયાસ થયા વિના સ્વથી અભિન્ન સીધે સીધું થઈ જવાય એવું બનતો કે અમે એકલા અસ્થિનો જ પ્રયત્ન કરીએ હું જ્ઞાયક છું રાતે હું એવું પણ વચ્ચે ન લઈએ તો શું પ્રશ્ન છે આત્મા જ્ઞાયક છે એમ ગુરુદેવ પાસે અને હું જ્ઞાયક છું એવો પ્રયત્ન કરીએ રાખતે હું ને એવી વચ્ચે શું કરવા એ વાતને લાગીએ આ પ્રશ્ન છે બરાબર છે આવો પુરુષાર્થ કરવાની કાર્ય પદ્ધતિ બરાબર છે આમનો પ્રશ્ન હતો તો કે પણ રાગ કે હું નહીં એમ વચ્ચે આવ્યા વિના રે નહીં કેમ કે રાગ તે હું એમ થઈ ગયું છે તો એને છૂટવા માટે એનો નિષેધ આવ્યા વિના રે નહીં વચ્ચે આવ્યા વિના રહેશે નહીં કેમ કે ઊભો છે રાગમાં એથી તો છૂટવું છે એ વચ્ચે આવ્યા વિના નહીં ગયા કલ્પનાએ ચડે કોઈ એવું નથી પ્રેક્ટિકલી તમે પુરુષાર્થ કરો ત્યારે શું થાય એ ખ્યાલમાં હોવું જોઈએ એમને આમ જ કરવું છે એ કૃપણતાથી કરી શકવાની ચીજ છે એટલે જે રીતે સહજપણે માર્ગ છે એ જ રીતે એ માર્ગ છે એમ ફેરફાર કરીને કોઈ બીજી રીતે કામ કરી લઈએ એવું બની શકતું એટલે ખરેખર તો સ્વ અપેક્ષા એ તે અભેદ વિજ્ઞાન છે ભેદ વિજ્ઞાન તો એ નામ જ પર અપેક્ષા એ છે એ વિધિનું નામ ભેદ વિજ્ઞાન પાડ્યું છે ભેદ વિજ્ઞાન એક વિધિ છે કાર્ય પદ્ધતિ છે એનું નામ પર સાપેક્ષ છે સ્વ સાપેક્ષ નથી કેમ કે ત્યાં ઉભો પછી કહેવાય એમ બને કે સ્વમાં તો લીન થા તમારે એકત્વ પર બસ આ એક જ કરવાનું છે એમ કહેવાય પણ છતાં પ્રસિદ્ધ વાત આગમની અંદર ભેદ વિજ્ઞાન સાધન ભેદ વિજ્ઞાન ભેદ વિજ્ઞાન સિદ્ધા શિક્ષા પણ સિદ્ધ ન થયા તો કશે અભાવત બધા ભેદ વિજ્ઞાનના અભાવથી બંધાયેલા રહ્યા જે કોઈ બંધાયેલા સંસારમાં છે તે બધા ભેદ વિજ્ઞાનના અભાવમાં અહીંયા અનુભૂતિને ભેદ વિજ્ઞાન મૂલામ લીધી છે અચલિત અનુભૂતિ ખરી સ્વથી થાય કે અન્યથી થાય ગુરુથી થાય કે સ્વતઃ થાય નિસર્ગત થાય કોઈ પણ રીતે થાય એમાંથી કોઈ પણ રીતે થાય પણ એ ભેદ વિજ્ઞાન તો ખરું જ બેમાં અચલમ અનુભૂતિ વેદ વિજ્ઞાન મૂલા એવી અચલી છે, સ્થિરતારૂપ છે. એવી છે સ્થિરતારૂપ છે, જેની સ્થિરતાને કોઈ ડગાવી શકતો સાતમી નારકીના દુઃખને, સાતમી નારકીના દુઃખને અને સોળમા સ્વર્ગનો વૈભવ પણ કોઈ વૈભવ પણ એને ચલિત ન કરી શકે, ડોલાવી ન શકે, કોઈ એને દુઃખ પણ ચલિત કરી શકે. આવી અનુભૂતિ કઈ રીતે પમાય તે જ કહે છે કે કથમ અપી સ્વતો વા અન્યતો વા. અનંત સંસારમાં ભ્રમણ કરતા કેમે કરીને કાળ લબ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારે શૂન્યત્વ ઉપજે છે ત્યારે અનુભવ થાય છે. આ નિસર્ગ દીધો કાળ લબ્ધિ પાકતા જે ઉપજે છે સ્વાનુભવના કાળમાં કેવો પ્રકાર છે એ સ્વતઃનો અર્થ કર્યો. અન્યતઃ વા અથવા અંતરંગમાં મિથ્યાત્વ કર્મનો ઉક્ષમ થતા હતા અને બહિરંગમાં ગુરુની સમીપ સૂત્રનો ઉપદેશ મળતા અનુભવ થાય છે. ગુરુ કી મુખવાણી કઈ સુની, ગુરુ કી મુખવાણી પ્રત્યક્ષ સદગુરુનો થતો ઉપદેશ મળતા અનુભવ થાય છે. એ બહિરંગ નિમિત્ત છે અને અંદરમાં મિથ્યાત્વ કર્મનો ઉત્પન્ન થયો તે અંતરંગ નિમિત્ત લીધું, અભાવરૂપ નિમિત્ત લીધું. ઉત્તમ થયો સદભાવરૂપ નથી, ગુરુ સદભાવરૂપ છે અને સૂક્ષ્મ છે તે અભાવરૂપ નિમિત્ત છે. કોઈ પ્રશ્ન કરે છે કે જીવો અનુભવ પામે છે, જે જીવો અનુભવ પામે છે તેઓ અનુભવ પામવાથી કેવા હોય છે, અનુભવ પામવાથી એનામાં શું ફેર પડ્યો, અનુભવ પામવાથી એને એવા નિવાર્યા કે એમાં કઈ ફેર પડ્યો. ઉત્તર આમ છે કે તેઓ નિર્વિકાર હોય છે અથવા નિર્વિકાર થાય છે. વિકાર થવાની એની જે પરિણામનું જે વલણ હતું એ ફરી જાય મલિનતા જાય છે તો દુઃખ પણ જાય છે. કેમ કે દુઃખ દોષ ને મલિનતા અવિનાભાવી છે. તેજ જીવો તેવ સતતમ મુકુરવત અવિકારા સ્થિતે, તેજ જીવો નિરંતરપણે અરીસાની પેઠે રાગ દ્વેષ રહે છે. ને અરીસાને રાગ દ્વેષ નથી, મારા જ્ઞાનના પડદા ઉપર ગમે તે આવે એને રાગ દ્વેષ નથી. તેજ જીવો નિરંતરપણે હો પાછા ક્યારેક રાગ દ્વેષ કરે ને ક્યારેક ન કરે એમને નિરંતરપણે અરીસાની પેઠે રાગ દ્વેષ રહે છે. સાનાથી નિર્વિકાર છે કે પ્રતિફલ નિમગ્ન અનંત સ્વભાવ અનંત ભાવ સ્વભાવ પ્રતિબિંબ રૂપે, પ્રતિફલ એટલે પ્રતિબિંબ રૂપે ગર્ભિત જે સકળ દ્રવ્યોના ગુણ પર્યાયો જેટલા કોઈ ગુણ દ્રવ્ય છે એના પર્યાયો એની અંદર પ્રતિબિંબિત થાય છે. એ જ્ઞાનની અંદર ગર્ભિત છે બધા પ્રતિબિંબો, તેમનાથી તે નિર્વિકાર છે. કે જીવને જ્ઞાનમાં સામી ચીજનું પ્રતિબિંબ પડતા પોતાના અવિકારી સ્વભાવને ભૂલે છે એટલે એને એમ લાગે છે મને અસર કરે છે, મને એની અસર થઈ. ક્યાંથી અસર થઈ? કે પોતાના વિકાર સ્વભાવને ભૂલો એમાંથી જ્ઞાન તો પરિસર જેવું છે, ગમે તે જણાય જ્ઞાન ને હું થાય. જ્ઞાન જાણે છે પણ કોઈને વેદી શકતો નથી, એનો સ્વભાવ છે. જ્ઞાન નો માત્ર જ્ઞાનપણે રહેવાનો તો સ્વભાવ છે, પણ પોતે પોતાને ભૂલે છે એટલે સન્મય થાય છે. એને એવી અભ્યાસ થાય છે કે મારા ઉપર અસર થઈ, મને આવી અસર થઈ, મને આવી અસર છે, એ ભ્રમ છે. પ્રતિબિંબ રૂપે ગર્ભિત જે સકળ દ્રવ્યો ના ગુણ પર્યાયો તેમનાથી નિર્વિકાર છે, ભાવાર્થ આમ છે. તેનો ભાવાર્થ આમ છે કે જે જીવના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે, જે જીવ પોતાના શુદ્ધ સ્વરૂપને
અનુભવે,
જે જીવના એટલે પોતાના બીજા કરીને, જે જીવના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે એટલે કે પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે, તેના જ્ઞાનમાં સકળ પદાર્થો ઉદ્દીપ્ત થાય છે, પ્રતિબિંબિત થાય છે, તેમના ભાવ અર્થાત ગુણ પર્યાયો તેમાં ગણાય છે, તેમનાથી તેમનાથી નિર્વિકાર રૂપ અનુભવ છે, એનાથી એ અનુભવ વિકાર પામતો જ્ઞાનમય પણ જ અનુભવ એ છે, એને એની કાંઈ અસર થતી નથી. એક બહુ મોટો દ્રષ્ટાંત છે એનો, મુનિરાજ છે. તો મુનિરાજને કોઈ ઉપસર્ગ કરીને એને કોઈ દવા પાઈ દે તો એને ઘેન ચડે કે ન ચડે? આ મૂર્છિત કરે છે, દવા પાઈને મૂર્છિત કરે છે ને, મુનિરાજને મૂર્છા આવે કે ન આવે? કે ન આવે. મોઢું ફાડીને કોઈ દારૂ પીવડાવી દે, દારૂ નું ઘેન ચડે કે ન ચડે? કે ન ચડે. બીજાને થાય એને મુનિરાજ ને ન થાય, ભાવલિંગી મુનિ એને ન થાય. કેમ? એનું દેહાધ્યાસ છૂટી ગયો છે. શું? દેહ હોવા છતાં દેહાધ્યાસ થી એટલી સ્થિરતા આવી છે કે એને કોઈ એના જ્ઞાનમાં એને કોઈ અસર નથી આવતી. જાણે અંદરના ફેરફારોને જાણે, પણ જાગૃત રહીને જાણે. દેહ તે હું, એમાં એ અસર આવે છે, બાકી અસર આવે નહી. સ્વાનુભવ છે એ નિર્વિકાર છે. જે જીવોને અનુભવ થાય છે, અનુભવને પામે છે, એને આ ફાયદો. એટલે આ શુદ્ધિ અશુદ્ધિનો મુદ્દો લીધો, પણ એના અંતરમાં અંતરમાં જ્યાં શુદ્ધિ છે ત્યાં સુખ છે, જ્યાં મલિનતા છે ત્યાં દુઃખ છે. આ શુદ્ધિ વાત એક સિક્કાની બે બાજુ છે. એટલે જે શુદ્ધ થયા સ્વાનુભવથી, જે શુદ્ધ થયા શુદ્ધ સ્વરૂપને અનુભવીને શુદ્ધ થયા તો શુદ્ધિ થાય છે. એને કોઈ પણ અવસ્થામાં કોઈ પણ સંજોગોમાં એ દુઃખી થતા, કેમ કે અરીસો કોઈ પણ સંજોગોમાં ગમે તે પ્રતિબિંબ જીવવા સમર્થ છે. એને કઈ બિંબ સાથે પ્રતિબિંબ ને કઈ લેવા દેવા નથી, એક સરખું દેખાય છતાં જેવું બિંબ એવું પ્રતિબિંબ હોવા છતાં ખરેખર અરીસાને કઈ સંબંધ નથી. અગ્નિના પ્રતિબિંબ થી અરીસો ગરમ થતો નથી અને બરફના પ્રતિબિંબ થી અરીસો ઠંડો થતો નથી. સાકરના પ્રતિબિંબથી અરીસો ગળ્યો થતો નથી અને કર્યાતાના પ્રતિબિંબથી અરીસો. અને જો સાકરના સ્વાદ થી જ્ઞાન ગળ્યું થતું હોય તો ગળ્યું જ રહે, જ્ઞાન તો જ્ઞાન રહી જાય છે, ગળ પણ જ્ઞાનમાં રહેતું. જાણ્યું એટલી વાર જાણ્યું, જાણવાનું પૂરું થયું એટલે જ્ઞાન જ્ઞાન રહી ગયું. મને કેવું લાગ્યું હતું એ ભ્રમ થયો છે એમ કે છે, જ્ઞાન ગળ્યું થયું, જ્ઞાન જ્ઞાન ગળ્યું. એવું જે જ્ઞાનનો અધિકારી સ્વભાવ છે અને ત્રણેય કાળે ત્રણેય કાળના પદાર્થો જણાયા કરે તો પણ અધિકાર રહેવાનો જેનો સ્વભાવ છે, ત્યાંથી સ્વભાવની અનંત શુદ્ધતાની પ્રતીતિ આવે છે. ત્યાંથી જ એ જ જ્ઞાનના લક્ષણથી સ્વભાવની અનંત શુદ્ધતાની પ્રતીતિ આવે છે. આ જ્ઞાન તો ક્યારે જ્ઞાન વિચલિત થયા વિના ક્યાંય પણ મેલું થતું નથી ને ભળતું જ નથી ને ક્યાંય મિશ્રણ એનું થતું નથી, માટે શુદ્ધ રહે છે. અને સર્વ સંયોગોની વચ્ચે શુદ્ધ રહેવાનો એનો અનંત શક્તિશાળી સ્વભાવ છે, એ શક્તિ પ્રકૃતિ ત્યાંથી શરૂ થાય છે.
ભગવાન નો જય પરમ કૃપા.